ஸ்ரீ குந்தகுந்த ஆச்சார் தேவி ரிசித் பிரவச்சன் சார்ஜி பரமாகம் એમાં નૈ તત્વ પ્રજ્ઞાપન અધિકારમાં પૂજ્ય ગુરુદેવસિંહનું તો આપણે પ્રવચન ચાલે છે. એમાં બે વાત કીધી, પદાર્થનું અવસ્થિતપણું છે કે અનઅવસ્થિતપણું છે, બંને એ સારું છે. અને કાનમાં તો આપણે બધામાં હા પાડી દેવાની કે અવસ્થિતપણું પણ છે અને અનઅવસ્થિતપણું, બહુ જ જરૂરિયાત બે માટે વાંધો નથી, પણ કઈ અપેક્ષા છે એ બહુ જાણવું જરૂરી છે. અવસ્થિતપણું શું છે, એના કારણે છે કે ભલે બદલાવ દેખાતા હો પણ પદાર્થ તરીકે ધ્રુવત્વ છે એ તો એક પણ છે. અને એટલા માટે દ્રષ્ટાંત આપ્યું, એમાં અને આપણને દ્રષ્ટાંતમાં પણ આપ્યું છે કુંડાનું ને એનું માટીનું, અને એમાં માટીપણું એક છે. એક કુંડું બન્યું કે બીજું બને, એમાંથી કઈ માટી જુદી જુદી નથી બનતી, અને છતાં બે જુદાપણું તો છે. એટલે અનવસ્થિત હોવા છતાં અવસ્થિતપણું છે, અને એ એકરૂપ માટી એટલે હંમેશા એક જ રૂપે એવું કંઈ નથી, અને જુદી જુદી આકાર બની શકે છે. તો એ રીતે આખી આપણને કે પદાર્થમાં જો તમે ધ્રુવત્વથી જુઓ તો શું છે, અવસ્થિતપણું છે. તેનું તેજ છે, તેનો તે આત્મા મનુષ્ય પર્યાયમાં હતો અને દેવ પર્યાય આવ્યું ને, એવું કેમ, એવું દ્રષ્ટાંત લીધું ગુરુદેવ, ખુલાસો તો કર્યો, તો શા માટે એવું દ્રષ્ટાંત? અરે અહીંયા સાધક આત્મા છે, અહીંયા સાધક આત્મા મનુષ્ય હોય એ નિયમથી ક્યાં જાય, દેવ પર્યાયમાં જાય, એ વૈમાનિકમાં જાય, એટલા માટે. અને બીજામાં શું લીધું છે કે એકનો એક આત્મા જે અહીંયા મનુષ્યપણા હતો એ જ પાછો કેવો થવાનો છે, દેવ પર્યાય. અને આવું એક રહેવા છતાં પણ જીવનું જુદાપણું નથી થતું, કે મનુષ્યપણામાં કોઈક જીવ બીજો હતો અને દેવ પર્યાયમાં કોઈ જીદો છે, કરવામાં બીજો હોય અને ભોગવવામાં તો એવું પણ નથી. અને તો એ રીતે એકને એક છે, અને છતાં પર્યાયથી જોઈએ કે અહીંયા કરેલા અહીંયા જ ભોગવી લીધા એવું નથી, કરનાર અહીંયા કરે છે અને ભોગવે છે. બીજી તો અનઅવસ્થિતપણું પણ છે, બદલાવપણું પણ એ છે. એ સુંદર રીતે એમાં તો બહુ જ ઘૂંટાવીને એ વાત આમ ગુરુદેવ સીધો કે આ તો બહુ સહેલું છે, આ તો બહુ સહેલું છે. હવે અભ્યાસ કર્યો શબ્દોથી પરિચિત, પહેલાં તો શબ્દો જ અઘરા લાગતા હોય, એક પ્રતિક્ષણ શબ્દમાં પણ છે, હર સમય આવું થયું છે. પહેલા સમયે અવસ્થિતપણું છે અને બીજા સમયે અનઅવસ્થિતપણું છે, એવું નથી. એક જ સમયમાં પછી બીજું હજુ લઈએ તો એક પદાર્થમાં અવસ્થિતપણું છે અને એક બીજા પદાર્થમાં અનઅવસ્થિતપણું છે. એક જ સમયમાં એક જ પદાર્થમાં એક જ અપેક્ષાએ, બસ ત્યાં ધ્યાન રાખવા જેવું છે. એક જ સમય એક જ પદાર્થ નો પ્રોબ્લેમ, પણ અપેક્ષા બદલશે. અપેક્ષા બદલતા ધ્રુવત્વથી જોઈએ તો અવસ્થિતપણું છે, પર્યાયથી જોઈએ તો અનઅવસ્થિતપણું. બહુ સુંદર રીતે આખું, હજી તો આ વિષય કયો ચાલે છે, કેવો વિષય ચાલે છે, જ્ઞેયનું એક સામાન્ય રૂપનું આખું વર્ણન આપે છે કે એક પદાર્થ છે અને પદાર્થમાં દ્રવ્યથી જોઈએ તો તેનો તે છે. કુંભાર હોય ને, કુંભાર એલો પોટમેકર, એની પાસે માટી હોય ને, એ 10 આઈટમ એને બનાવે છે. તો કેટલી માટી લઈ આવે, 10 પ્રકારની લઈ આવે નહીં. પેલું સ્વીટની દુકાન હોય, એ સુગર કેટલા જાતની 10 આઈટમ બનાવી છે, મિષ્ટાન 10, તો સુગરના ડબ્બા કેટલા રાખે, 10 આઈટમ બનાવી છે. એટલે માટે જુદા જુદા જોવે ને, આ આખી જૈન દર્શનની શૈલી છે. ત્યાં એક હોવા છતાં અનેક રૂપે છે અને અનેક રૂપે છે છતાં એક રૂપે છે. ચલો એ વિષય ચાલે છે, આપણે થોડો આપણું ભલે બહુ પાછળ છીએ આપણે, પણ આપણે હવે 97 ગાથાનું થોડુંક ક્યાં આપણે પહોંચ્યા હતા, 97 ગાથામાં 180 પાને છે આપણે જોવાનું. પણ પહેલો ક્યાં વિષય, કે પદાર્થ છે, પદાર્થનું શું છે, અસ્તિત્વ છે, સત્તા છે, અને સત્તામાં શું લીધું, દ્રવ્યગુણ પર્યાય અને ઉત્પાદ. ગુરુદેવસિંહ આ જ લીધું, પોતાની રમત પોતામાં જ છે, પોતાના એ પોતાના દ્રવ્યગુણ પર્યાયમાં છે, ઉત્પાદ વૈધ્રુવમાં પોતામાં જ બધું રમત, બીજો કોઈ આવીને એને જુદી પર્યાય બદલાવી છે એવું નથી. એક સેમા ખાસ લીધું તું, સેમાઈ લીધું તું, કે અનઅવસ્થાપણું થાય છે, બદલાય છે, એ કોઈ બીજાના કારણે નથી. અવસ્થિતપણામાં તો બદલાવ છે જ ને, એટલે બીજાનું કામ નથી. જેમ કહીએ ને, પરદ્રવ્ય આપણને સમા છે, શું બદલાવે છે? દ્રવ્યને બદલાવે છે કે ગુણને બદલાવે? કે બેનો તો પ્રશ્ન જ નથી, એ તો નિત્ય હોય. નિત્યમાં કંઈક કરવું નથી, ખાલી બદલાય છે કોણ? પર્યાય. તો પર્યાયમાં કોણ છે? પરદ્રવ્યનું કે જ્ઞાનાવર્ણીનું? ગુરુદેવ ઓલું કાઢીને વાંચ્યું હતું ને બધું, એ કાંઈક ખ્યાલ આવી ગયો હશે. એ અહીંયા શિખરજી પાસે ઈશ્રીમાં જે છે ત્યાં વર્ણીજી રહેતા હતા, એને કોઈ કીધું કે કાનજી સ્વામી કહે છે જ્ઞાનાવર્ણી કર્મના ઉદયથી જ્ઞાન રંગાતું નથી, એવું કહે. તો એને એ તો અંગધારી કે તો પણ એમ કહી, એવી કરીને એમણે કોઈ કર્યું એનું રેકોર્ડિંગ, અને કોઈ પત્રિકામાં છપાયેલું હતું. એ હતું ગુરુદેવ પાસે એક રાખતા થોડું, કે આ કહેવાનો ગુરુદેવનો હેતુ કોઈ વ્યક્તિગત નહોતો, કે સમયસાર શાસ્ત્રનો અભ્યાસ કરીને પણ આ અભિપ્રાય રહી ગયો હતો કે પરદ્રવ્યથી જ્ઞાનાવર્ણી કર્મથી મારી જ્ઞાનની હિના દીખાય. શેનો અભ્યાસ કરીને? હજી એમના વિશે કદાચ ખબર હશે, આખી અમૃતચંદ્રાચાર્ય દેવની આત્મખ્યાતિ સંસ્કૃત ટીકા મોઢે હતી, અને છતાં આવો અભિપ્રાય હતો. જીવનમાં ધારણા જ્ઞાનથી અભિપ્રાય બદલશે એવું ન માને. આ તો એટલું છે, અગિયાર અંગ નવ પૂર્વ ભણ્યો હોય તો એ અભિપ્રાય નથી બદલ. એટલે ખેદની વાત છે કે અભ્યાસ કરવાને પણ અભ્યાસની પાછળ પોતાના પ્રયોજનને ચૂકવાનો નહીં. જે કોઈ અભ્યાસ કરીએ છીએ, જે કંઈ એની પાછળનો હેતુ શું છે? કે મને મારા શુદ્ધાત્માની પ્રાપ્તિ હો, બસ. જે કાંઈ રમત ચાલે છે, જે કાંઈ હોવા, જે કાંઈ મને મારી મર્યાદા શું છે? મારા દ્રવ્ય ગુણ પર્યાય ઉત્પાદવય દ્રવ્ય અથવા મારા અસંખ્ય પ્રદેશ, એમાં મારું બસ. એ મારે પરથી નિવૃત્તિ, એનાથી પર સંબંધીના ચોવીસે કલાક તસેમાં એમાં જ રોકાઈ જઈએ છીએ પર સંબંધમાં. તો એ પણ અહીંયા આપણને એ રીતે વિચાર ચાલે છે. ચલો એમાં બે પ્રકાર ચાલતું તો આપણે, તો એ અસ્તિત્વ જે છે એમાં બે કયા પ્રકાર હતા? એ તો છે, એ તો પદાર્થમાં બીજા સ્વરૂપ અસ્તિત્વ અને સાદશ અસ્તિત્વ બે હતું ને. એમાં છન્નું ગાથામાં આપણને સ્વરૂપ અસ્તિત્વ, સ્વરૂપ એટલે દરેકનું પોતપોતાનું ઉત્પાદવય દ્રવ્ય પણ છે, દ્રવ્યગુણ પર્યાય પણ. હવે અહીંયા સાદસ્યની વાત કરે છે, અને એની સાદસ્યની ટીકામાં જો લઈએ બહુ સરસ એમાં આવશે. ચાલો ફરીથી લઈએ, કોઈ ખબર તો હશે ને, કહેવાની જરૂર નથી ને. આ 97 ગાથામાં કોની વાત છે? સ્વરૂપ અસ્તિત્વની વાત છે કે સાદસ અસ્તિત્વની વાત છે? કોની વાત છે? લખ્યું છે એમાં, ટાઇટલ જ છે સ્વરૂપ અસ્તિત્વની. અહીંયા સાદસ અસ્તિત્વની અહીંયા વાત કરે, એવું જ અમૃત ચંદ્રાચાર્ય દેવ પહેલાં સ્વરૂપ અસ્તિત્વની વાત કરશે ટીકામાં, અને પછી સાદસ અસ્તિત્વમાં. બહુ શોર્ટમાં છે પણ કરશે. આ એક ફરીથી સમયસારમાં કદાચ ધ્યાનમાં તો આવ્યું હશે, 72 ગાથા. 72 ગાથામાં કોની વાત છે? કોના લક્ષણ આપ્યા છે? આશ્રમના અશુચિપણું, વિપરીત અને દુઃખના કારણ. અમૃતચંદ્રાચાર્ય શેનાથી શરૂઆત કરી? કે ભગવાન આત્મા તો પવિત્ર છે, ત્યાંથી શરૂઆત કરી. એટલે જ્યાં અસ્થિ હોય ત્યાં નાસ્તિ પણ દેખાડે, નાસ્તિ હોય ત્યાં અસ્થિ. એમ અહીંયા સ્વરૂપ અસ્તિત્વ અને સાદસ અસ્તિત્વ બે અસ્તિત્વ કોના છે? કોના છે? પદાર્થના છે ને, પદાર્થ. અને બે પદાર્થ જુદા જુદા છે. એક પદાર્થનું સ્વરૂપ અસ્તિત્વ હોય અને બીજા પદાર્થનું સાદસ હોય તો કેવું છે? એક જ પદાર્થનું છે, એક જ સમયમાં છે. ફરીથી રિપીટ, એક જ પદાર્થ, એક જ સમય, અને અહીંયા એકબીજાથી વિરુદ્ધતા. કેવી વિરુદ્ધતા? એટલે કેવી? એકમાં હોવા છતાં એનું સામસામે આમાં આપણે જોશું, શબ્દથી શબ્દ સામે મળશે. ચલો 180 પાને ટીકામાં, આ વિશ્વમાં, વિશ્વ તો લેવું જ પડશે કેમ? કારણ કે પદાર્થની વાત છે, ને પદાર્થ ક્યાં છે? વિશ્વમાં. હવે શું છે? વિચિત્રતાને વિસ્તારતા. આ કોની વાત ચાલે છે? ચલો વિચિત્રતાને, એને લખ્યું છે ત્રીજી લાઈનમાં, સ્વરૂપ અસ્તિત્વની આપેલી વાત આવે છે. વિચિત્રતાને વિસ્તારતા, સ્વરૂપ અસ્તિત્વથી જોશું તો વિવિધપણું છે, દરેક પદાર્થમાં અને બે બીજા પદાર્થ સાથે પણ શું વિચિત્રપણું છે, ક્યાં કોનાથી જોતા, એના સ્વરૂપથી જોતા, દરેકના સ્વરૂપ. અને એક જ અસ્થિ સત્તામાં પણ જો જોશું તો ઉત્પાદ વધ્યો એ પણ એક જુદું દેખાશે. આ તો બે પદાર્થ લઈએ તો એ બે ના શું છે, તો વિચિત્રતા અને વિસ્તારતા એક વાત છે ને, કોમા છે ને, એટલે ત્રણ વાત આવશે. પેલી આ એક વાત આવી, વિચિત્રતા અને વિસ્તારતા. પછી બીજું, અન્ય દ્રવ્યથી વ્યાવૃત રહીને વર્તતા. હવે જે પદાર્થ છે, જે છે એ કેવું છે, હળી મળીને બીજા સાથે એકમેક થઈને રહેતા. એવું ક્યાં લખ્યું છે આમાં? અરે વ્યાવૃત લખ્યું છે, એમાં એકત્વ પ્રવર્ત કરી નથી લખ્યું. દરેક પદાર્થ પોતપોતાના સ્વભાવથી વિચિત્રતા જુદું જુદું છે, અન્ય દ્રવ્યથી શું છે, વ્યાવૃત. વ્યાવૃત એટલે એનાથી જુદું, એટલે એનાની ક્ષેત્રથી જુદું છે. જેમ કે ને ડિવિઝન છે, બાઉન્ડ્રી. વ્યાવૃત રહીને વર્તતા બે વાત, અને પ્રત્યેક દ્રવ્યની સીમા બાંધતા. આ શું છે, સ્વરૂપ અસ્તિત્વ કેવું છે, દરેક દ્રવ્યની સીમા બાંધી લે છે કે એનાથી ભિન્નતા બતાવી દે. આખોના લક્ષણ આપ્યા, સ્વરૂપ અસ્તિત્વના આપ્યા. શું છે, વિચિત્રતા, દરેકનું સ્વરૂપ જુદું જુદું દેખાયડું, બીજાથી જુદું છે, અને પદાર્થને ક્યાં રાખે છે, પોતાના દ્રવ્યની સીમામાં. અને એવું વિશેષ લક્ષણભૂત સ્વરૂપ અસ્તિત્વ. આવી ગયું અહીંયા સુધી? વાત કોની કરવી છે, આચાર્યદેવ કોની કરવી છે, સાદસ અસ્તિત્વની. અમૃતચંદાએ ક્યાંથી શરૂઆત કરી? આવું સ્વરૂપ અસ્તિત્વ હોવા છતાં સાથે સાદસ અસ્તિત્વ પણ છે. આ બધું જેમ આવ્યું ને, અવસ્થિતપણું હોવા છતાં અનઅવસ્થિતપણું છે, એમ આવું પેલું શું દેખાયડું, સ્વરૂપ અસ્તિત્વ બીજાથી જુદું દેખાયું, અને છતાં પણ એક અપેક્ષા એ સાદસ્ય અસ્તિત્વથી પણ જોઈ શકાય છે. કોને? એક જ પદાર્થને. આ આખું જૈન દર્શનની એમ લખવું કે જુદું જુદું છે છતાં પણ ખાલી સત્તાથી જોવો, અસ્તિત્વથી જોવો, હોવાપણે જોવો તો બધા એક સમાન દેખાશે. અને એ હવે વાત કરે, એ સ્વરૂપ અસ્તિત્વ વડે સર્વદ્રવ્ય લક્ષિત થતા હોવા છતાં. આવી ગયો શબ્દ, હોવા છતાં. છતાં એટલે શું? તો પણ, પરંતુ. હવે બીજી વાત આવે, બીજી અપેક્ષા. આ કોની વાત આવી ગઈ? સ્વરૂપ અસ્તિત્વની વાત આવી. હવે સર્વદ્રવ્યનું ઓલું હતું એ જ વિશ્વમાં જેમ હતું એમ સર્વદ્રવ્યનું. હવે જે સામાથી છે ને, અહીંયા ત્રણ બોલ સામે, ઓલામાં શું હતું? વિચિત્રતા અને વિસ્તારતા, એ હતો શબ્દ. હવે એનાથી વિરુદ્ધ, વિચિત્રતાના વિસ્તારને અસ્ત કરતું. અહીંયા વિચિત્રતા કાંઈ નહીં, બધું સરખા. હમણાં તમે કહેતા હતા કેવું હતું સ્વરૂપ અસ્તિત્વથી, કેવું હતું? વિચિત્ર. અને હવે શું કહો છો? કાંઈ વિચિત્રપણું છે જ નહીં, બધા કેવા છે, સામાન્ય છે, કોમન છે. આવું હોય, પરસ્પર વિરુદ્ધ હોય હોય? અરે ભાઈ, એ જ વસ્તુનું સ્વરૂપ છે જે અનેકાંતને સાધવાથી સિદ્ધ કે એક સાદસપણાથી જોઈએ, ખાલી અસ્તિત્વથી જોઈએ, હોવાપણાથી જોઈએ તો તને ક્યાંય વિચિત્રતા નહીં દેખાય. જેમ ઓલું હોય છે ને ઘર, ઓલા રો હાઉસીસ હોય બધા, આમ એક જ ડિઝાઇનના ને એવા, તો એ રીતે જોઈએ તો એક જ સોસાયટી હોય એમ જોઈએ તો શું દેખાશે? સાદસ્ય જ દેખાશે. પછી જોશું તો ઇન્ટિરિયર ડેકોર જાશું તો, અથવા નામ જેનું માલિકી પણ એ શું છે, સ્વરૂપ અસ્તિત્વ આવશે. ઓલું એક શું આવશે? એક સાદસ્ય અસ્તિત્વ આવશે. અને ઓલું માલિકી પણ ને અંદરમાં જોઈએ તો શું દેખાશે? સ્વરૂપ અસ્તિત્વ. જેમ જગતની વ્યવસ્થા છે, યા સહજ આવી વસ્તુ સ્વરૂપની એ વ્યવસ્થા છે. તો વિચિત્રતાના વિસ્તારને અસ્ત કરતું એટલે આ છે ને બીજો છે ને ત્રીજો છે એવું નહીં. એ કઈ અપેક્ષાથી? એ અવદેશે સાદસ્ય અસ્તિત્વથી. ભિન્ન ભિન્ન દેખાય છે, નાથી દેખાય? આવું કઈ શીખવાની જરૂર છે સમ્યક દર્શનને માટે? કેમ, આવું શું જરૂર? આમને તો માતુસ ને મારુસ એવું સમ્યક દર્શન જોવે એટલે જલ્દી કામ થઈ જાય ને. અરે મહિમા લાવવા જેવું કે પદાર્થના કેવા સ્વરૂપ છે અને એને જાણવાની દ્રષ્ટિ કહ્યું, હું એકલો છું એમ પણ નથી, હું તો બીજા પણ છે, તો કેવા છે? સાદસ્ય છે. અને જો સાદસ અસ્તિત્વ વાળા બીજા છે તો કોના પ્રત્યે રાગ કરું ને કોના પ્રત્યે દ્વેષ કરું, અને છતાં સ્વરૂપ અસ્તિત્વથી જવું તો મારું સ્વરૂપ જુદું છે ને એનું સ્વરૂપ જુદું છે, એ દુઃખી હોય એટલે મારે દુઃખી થવું એવું નથી. આ રીતે બે પ્રકારની ભેદજ્ઞાન પણ કરાવે છે અને સર્વ જીવ છે સીધ સમ એમ જોઈને રાગ દ્વેષ અટાડે છે. બધા સાદસ કહી દીધા ને એનું પણ હોવાપણું છે, એ પણ એના દ્રવગુણ પર્યાય ઉત્પાદ વય ધ્રુવથી છે, મારે કોના પ્રત્યે રાગ ને દ્વેષ કરા, એ રીતે એનાથી રાગ દ્વેષ ઘટાડી નાસ્તિરૂપ ઉદાસીનતાનો વૈરાગ અને મારા સ્વરૂપ અસ્તિત્વમાં મારા દ્રવગુણ પર્યાય છે એમ કરીને પોતાને બીજાથી ભેદજ્ઞાન કરી જ્ઞાન કરવા માટે. તો અહીંયા પેલું વિસ્તાર જે વિચિત્રતાના વિસ્તારને અસ્ત્ર કરતું, હવે ઓલામાં શું હતું, ઓલામાં શું આવું આગળ, અન્ય દ્રવ્યથી વ્યાવત, અહીંયા કે સર્વ દ્રવ્યમાં પ્રવર્તે છે, કોણ સાદસપણું, કોણ સાદસ્યપણું, અસ્તિત્વ સત્તા હોવાપણું, જે સત્તા છે ને આગળ આવે છે ને દ્રવ્યને અને સત્તાને આગળ આવશે, હજી બે કેવી હોય, દ્રવ્યને સત્તા બે કેવું હોય, જુદું હોય, દ્રવ્ય ક્યાંક હોય અને સત્તા ક્યાંક હોય, પછી બેને ભેગા કરે તો એવું નથી. તો જે સત્તાપણું છે એ કેવું છે, સર્વ દ્રવ્યમાં પ્રવર્તે છે, એમાં કોઈ સત્તામાં ફરક નથી પડતો. શું નથી પડતો, કે આ નાનું છે ને આ મોટું છે ને આ રૂપી છે ને, રૂપી અરૂપી જો ભેદ પાડ્યો તો શેમાં જશે, સ્વરૂપ અસ્તિત્વમાં જ, અને છે એવું જો લેશું તો શેમાં આવશે, સાદસમાં આવશે. તો સર્વ દ્રવ્યમાં પ્રવર્તું અને પ્રત્યેક દ્રવ્યની બંધાયેલી સીમા, પ્રત્યેક દ્રવ્યની બંધાયેલી સીમા, એ શું આવ્યું, પ્રત્યેક દ્રવ્યની બંધાયેલી સીમા, એ જોશું તો સ્વરૂપ અસ્તિત્વમાં આવશે અને એ છોડાવે છે અને એને અવગણતું તો આ તેનું નામ સત એવું સર્વગત સામાન્ય લક્ષણભૂત સાદસ્ય અસ્તિત્વ છે. આ જીવ છે અજીવ છે રૂપી અરૂપી એવી જો જોવા જશું તો શું લક્ષમાં આવશે, સ્વરૂપ અસ્તિત્વ. પણ ખાલી છે છે જેને બીજી ભાષામાં કહે શું કહેશું, દર્શન છે સામાન્ય અવલોકન, અસ્તિત્વ ગ્રાહી છે, અને જ્ઞાન શું કરે છે, સ્વરૂપ ગ્રાહી છે. જ્ઞાન છે દરેકના પોતપોતાના, ભલે એ પણ અસ્તિત્વથી ગણ, પણ દર્શનનું કામ શું છે, સામાન્ય ગ્રાહી સત્તા ગ્રાહી છે. એમાં કોઈ જીવ ચેતનનો પણ ભેદ નથી, સ્વપ્નનો પણ ભેદ નથી, ખાલી કોને છે, જેપણાને ગ્રહણ કરે અભેદપણાને. અહીંયા જ્ઞાન કેવું છે, એના પોતપોતાના સ્વરૂપને, અભેદને અને ભેદને બેયને. તો અહીંયા આપણને બેયની વાત કરી કે આવું સાદસ અસ્તિત્વ કેવું છે, સર્વગત બધામાં છે અને સામાન્ય લક્ષણ બોલે સાદસ અસ્તિત્વ, તે ખરેખર એક જ જાણવું, એક જ જાણવું એટલે એક જ પદાર્થમાં બે ભાવ એ રહેલા છે. હવે એનાથી આચાર્ય દેવ ખુલાસો કરે છે કે આવું હોય કે ને, કે જે સત એવું કથન અને સત એવું જ્ઞાન પદાર્થ સર્વ પદાર્થોના પરામર્શ કરનારું છે, એટલે ખ્યાલ સ્મરણ કા, પેલું શું શબ્દ આપ્યું, પેલું શબ્દ ફરીથી, સત એવું કથન અને સત એવું જ્ઞાન, બે શબ્દો મેળા, સત એવું કથન અને સત એવું જ્ઞાન, એનાથી શું ખ્યાલ આવ્યો, કે પદાર્થનું સતપણું છે અને એનું વિશ્લેષણ કરનાર કહેનાર બતાવનાર કોણ છે, શબ્દથી કથન છે અને જ્ઞાનથી જાણી નુકે છે ને, નીચે એનો એનો વિચાર લક્ષ સ્મરણ તો કોણ છે, જેને આપણે કેવું લીધું હતું, અર્થ સમય છે એને કહેનાર શબ્દ સમય છે અને એને જાણનાર જ્ઞાન સમય. તો જે સતપણું છે, સત્તા છે, એક પદાર્થ છે, એ શું છે, અર્થ સમય, અને એનું જે કથન કરે એનું નામ શબ્દ સમય. તો અહીંયા અને સત એનું જ્ઞાન કરે અને જ્ઞાન સમય એ સર્વ પદાર્થોનો પરામર્શ, પરામર્શ એટલે કે એનો આપણને ખ્યાલ વિચાર સ્મરણ કરા, અને જો એમ ન હોય તો, એમ ન હોય તો એટલે કોઈ એમ પ્રશ્ન કરે, જગતમાં બધા પદાર્થો છે એ આપણે કહી શકાય નહીં, એ જાણી શકાય નહીં, એવું કોઈ કહેતો અહીંયા, એ તમે કેવળજ્ઞાન તમે માનો છો, કેવળજ્ઞાન એટલે જેને સૌથી વધારે જ્ઞાન એને કેવળજ્ઞાન, તમે તમારી વ્યાખ્યા કરો, અમે અમારી રીતે કરીએ, એમાં શું છે. શું છે? તો એના માટે જે આચાર્ય ખુલાસો, જો એમ ન હોય તો કોઈક પદાર્થ સતવાળો હશે અને કોઈ અસત હશે. શું છે તે? શું કીધું કે આ જગત છે એમાં સત્તા છે, એમાં સત્તા એવી છે કે કોઈકની ખબર પડે અને કોઈકની ન પડે, એવું પણ હોય ને? કોઈ એકદમ સૂક્ષ્મ હોય આતે, તો આચાર્ય દે કે તો પદાર્થોમાં બે પ્રકાર બની જશે. કેવા થશે? એક સતરૂપ પદાર્થ એટલે સત્તાવાળો, અને એક સત્તા વગરનો અસત, એવા બે થઈ જશે. એવા જોઈએ. અને પાછું કેવું છે? કોઈ અવાચ્ય હોવો જોઈએ. જો શબ્દ શું વાપરો એટલે એનું પાછું વર્ણન પણ નહીં. અરે જો અવાચ્ય છે તો એ છે એવું કથન ક્યાંથી? અને એટલે ગુરુદેવજી એના માટે એક શબ્દ શું વાપર, જ્ઞાન માટે અને શબ્દ માટે શું વાપરતા? વચન છે સ્વપર ને કહેનાર છે, અને જ્ઞાન છે એ સ્વપર ને જાણનાર. કેવું છે? શબ્દ એ શું છે? સ્વપર ને કહેનાર છે એ. એમ નથી ખાલી શબ્દ કઈ થોડાક ખાલી પરને જ કે એવું ને, સફર નું કથન કરનાર કોણ છે? શબ્દ છે. અને સફર ને જાણનાર કોણ છે? જ્ઞાન છે. એટલે એનું કોઈ કથન ન કરી શકાય, એનું જ્ઞાન ન કરી શકાય, એવી શું હોય જગતમાં? કોઈ સત્તા જ નથી, એવું કોઈ અસ્તિત્વ જ નથી. દરેક પદાર્થ છે, સત છે તો સત ને કહેનાર પણ છે, અને સત છે તો એને જાણનાર. અને એ જ કેવડી ભગવાનમાં શું આવ્યું? જગત સતરૂપે છે, એ સતરૂપને એમના જ્ઞાનમાં જાણ્યું છે, તને વાણી જરારા કહ્યું છે. આપણે જીલાણું ઓછું છે એ બીજી વાત છે, બાકી એમની વાણીમાં તો શું આવે છે? વિશ્વ સતરૂપે છે, એના જ્ઞાનમાં પણ આવી ગયું છે, તો વાણીમાં પણ પૂર્ણપણે કથન એ આવ્યું છે. તો એ રીતે તો એ વિરુદ્ધ છે. અને આ રીતે પછી આચાર્યદેવ આખું દ્રષ્ટાંત આપીને, કોનું દ્રષ્ટાંત આપણને આપશે? વૃક્ષનું. વૃક્ષની અંદર કોઈને પૂછે શું દેખાય છે, શું દેખાય? જેમ ઓલું નતું કે ભીમને કીધું ને અલા અર્જુનને કીધું કઈક ફરક છે ને, એમાં સૌથી સારો કોણ? ભીમ જ સારો ને, કેટલું બધાનું વર્ણન કરતો. અર્જુનને તો ખાલી શું દેખાતું હતું? ખાલી કીકી, પેલા પ્રક્ષેપ પણ નહીં, પણ એની શું છે? ઈ સમયસર પ્રયોજન લક્ષી છે, અને અહીંયા છે એના અસ્તિત્વ સંબંધી છે. શું છે? પ્રવચન સારમાં શું છે? હોવાપણાની વાત છે, અને સમયસારમાં કોણ આવે છે? પ્રયોજનની વાત છે. ચલો તો અહીંયા મોટો આખો પેરેગ્રાફ છે ને, ક્યારે લાગે છે કેટલો પેરેગ્રાફ છે? આમ 181 પાનું, અને ક્યાં સુધી છે? 182 છે ને. આમાં કાંઈ ફરક લાગ્યો? કાંઈ જોયું, કાલ જોયું તેવું આમાં કાંઈ ફરક લાગ્યો? કાંઈ બ્રેકેટ છે એ મૂળ જો ટીકાનું જે છે એ ક્યાં સુધી છે? એને ઉપરમાં છે, નીચેથી છઠ્ઠી લાઈન વાંચો. જે મોટો બ્રેકેટ છે ને ઘણા, એ તો બ્રેકેટ થી ઠેઠ સુધીનો છે, જેમ આપણે જોયું ને, એનો એક ખુલાસા માટેનો છે. પંડિતજી એ જયસેનજી આચાર્ય, જયસેન આચાર્યનું થોડું લઈને વિસ્તાર, બાકી મૂળ અમૃતચંદ આચાર્ય દેવનું ક્યાં સુધી છે? એ ઘણા શબ્દ છે ને એની ઉપર સુધીનું છે. મેળવું બ્રેકેટ જોયું, મોટો બ્રેકેટ, અને જો લાસ્ટ પાને જો 182માં એ પૂરો થાય છે કોન્સ્ટન્ટ. એટલે આ થોડું એવું નથી, ખુલાસા માટે એ બ્રેકેટ મૂક્યો છે એ, પણ એટલે એમનો આટલું મોટું પાનું, દોઢ પાનું, સવા પાનું, ચલો એમાંની ખુલાસા માટે. તો આ રીતે આપણે 182 પાને આવે. આ પ્રમાણે સાદસ અસ્તિત્વનું નિરૂપણ કર્યું. 96 ગાથામાં કોનું વર્ણન હતું? સ્વરૂપ અસ્તિત્વ. અને એમાં પદાર્થમાં શું શું લેવામાં આવતું હતું? દ્રવ્યગુણ પર્યાય, ઉત્પાદવય અને દ્રવ્ય. અને અહીંયા સાદસ અસ્તિત્વમાં શું લેવામાં આવ્યું? ખાલી સત્તા. ખાલી સત્તામાં સદસપણું આવશે, એના દ્રવ્યગુણ પર્યાયમાં જાશું તો જુદું જુદું આવશે બધાનું. એ રીતે વિશ્વમાં પણ જુદું છે, અને એક જ પદાર્થમાં પણ આ રીતે બે પ્રકાર. હવે સત્તાની જ વાત આગળ આવે છે કે હવે દ્રવ્યોથી, 182 પાને 98 ગાથા ઉપરનું, દ્રવ્યોથી દ્રવ્યાંતરની ઉત્પત્તિ હોવાનું એક વાત, અને દ્રવ્યથી સત્તાનું અર્થાંતર પણ હોવાનું ખંડન કરે છે. બે વાત આવે છે આમાં 98 ગાથામાં. દ્રવ્યોથી દ્રવ્યાંતર એટલે એક દ્રવ્યથી બીજા દ્રવ્યની ઉત્પત્તિ કરે, બીજામાં કાંઈક કરે એવું પણ નથી, અને બીજામાં શું છે? દ્રવ્યથી સત્તા જુદી છે. એ કેવું છે, બે કેવા થયા, સમવાય થયા, એટલે બે જુદા હતા અને બે ને દ્રવ્ય અને સત્તાને કેવા કરી નાખ્યા, ભેગા કર્યા, અને એટલા માટે શું થઈ ગયું, પદાર્થ બની ગયો. કેવા ગુણ અને ગુણી કેવા હોય, આવું બધું નથી વાંચ્યું ક્યાંય, દ્રવ્ય ને ગુણી કેવા હોય, જુદા હોય. તો આત્મા છે એનામાં જ્ઞાન ગુણ, એ તમે આપણને ભલે ના પાડીએ પણ બધા માનનારા છે. અને કોઈ કે આત્માને જ્ઞાન ગુણ જુદા છે, તો કઈ આત્માને જાણવું હોય તો શું કરે આત્મા, અરે એમાં શું છે, દુનિયામાંથી એને સિલેક્ટ કરી નાખશે અને એની સાથે કમ્બાઈન કરી નાખશે, એવું છે બધું. અને તમે જોવું હોય તો સમયસારના પેલા કળશની અંદર ચિત્ત સ્વભાવાય છે ને, ચિત્ત સ્વભાવાય એમાં જયચંદજી લખ્યું કે ગુણ અને ગુણી ફરીથી જુદા છે કે એકમેક છે, જુદા નથી ને, એટલા માટે બહુ સરસ શબ્દ છે એમાં, એમાં સર્વથા નહીં. સર્વથા જો હશે એક, તો જો જ્ઞાન ગુણ છે તો દ્રવ્યની અંદર એક જ ગુણ થઈ જશે, એને જાણવું એક જ કામ દ્રવ્યનું રહી જાય આત્માનું, એક તો એમ નહીં, કથનચિત એક પણ છે અને કથનચિત ભિન્ન પણ છે. એક કેવી રીતે, ક્ષેત્રથી જો તો એકમેક છે, પણ નામ જુદા છે. દ્રવ્યનું નામ જીવ છે, ગુણનું નામ જ્ઞાન છે, દ્રવ્ય એક છે, ગુણ અનંત છે. તો એ રીતે સંજ્ઞાથી નામથી લક્ષણ બેન છે. તો અહીંયા તો કે એ દ્રવ્યથી સત્તાનું અર્થાન, એટલે દ્રવ્ય ક્યાં કરે અને સત્તા એનું હોવાપણું ક્યાં કરે, બે જુદા છે ને બેનને કમ્બાઈન કરનારા, એવું નથી. કેમિસ્ટ્રીમાં તો એવું આવતું હોય છે ને, શું હોય છે, કોઈ એલિમેન્ટ્સ હોય અને એને કમ્પાઉન્ડ કહેતા હોય ને, હાઇડ્રોજન જુદું અને ઓક્સિજન, અને બેનું કમ્બાઈન કરીએ તો શું થાય, હાઇડ્રોજન ઓક્સાઇડ થાય ને, પાણી કે જેને કહે ને, તો એ નવું ક્રિએશન થયું ને, એવું જ હોય ને. એટલે એ કેવું છે, એક સંયોગ છે, એક એક પદાર્થ નથી. એમ પદાર્થ જે કોઈ કોઈ કોઈના સાથેનું કમ્પાઉન્ડ નથી, એ પોતે શું છે, એક સ્વતંત્ર પદાર્થ છે. એ એનું સ્વરૂપ છે અને એનું એ સ્વરૂપ એ સદાય રહેલું છે. છૂટા હોતા ને ભેગા થયા, પૂતગલની જેમ સ્કંદ થાય છે ને છૂટા પડે એવું નથી, સમવાય સંબંધ ભેગા થયા છે એવું નથી, તાદાત્મ સંબંધ છે. ને તે અહીંયા આપણને કે એનું હોવાનું ખંડન કરે, જેનો અર્થ છે કોઈ દ્રવ્યથી અન્ય દ્રવ્યની ઉત્પત્તિ થતી, કારણ કે એની સત્તા પોતાની સાથે તન્મયપણે અનાદિ અનંત છે. એક બીજાને ઉત્પન્ન કરે ક્યાંથી આવ્યું, અને દ્રવ્યથી અસ્તિત્વ કંઈક જુદું છે, જેમ ઓલું માને કંઈક ભેગું કરી નાખ્યું ને એનાથી મારી ઉત્પત્તિ નહીં, ઓલું નથી આવતું. પંચમહાભૂત તત્વ ભેગા થાય તો શું થાય, શું થાય, જીવ ઉત્પન્ન થાય અને ડેથ થાય, તો પંચમહાભૂત કેવા થઈ ગયા, છૂટા પડી જાય. એવું તત્વ નથી, એ સંયોગે થયેલું સંબંધ નથી, એ સ્વભાવમય તત્વ છે. એ વાત આપણને અહીંયા એ કહે છે. ચલો એનું આપણે 98 ગાથાનું 183 પાને ટીકા વાંચે. ખરેખર દ્રવ્યોથી દ્રવ્યાંતરોની ઉત્પત્તિ થતી નથી. જો આ બધા શું છે, આ શું આવ્યા, સિદ્ધાંત. સિદ્ધાંતની સાથે હવે આચાર્યદેવ એના લોજિક આપે, તર્ક આપે. આપણે તો માનીએ એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરે ને એવા સિદ્ધાંત આવી ગયા, સમયસારમાં પણ આપ્યા છે એના માટેના, કે એક દ્રવ્ય, દરેક દ્રવ્ય પોતાના સત્તાથી એ ટકી રહ્યું છે એના માટે. અને એનામાં શું આવ્યું, ત્રીજી ગાથામાં શું આવ્યું, એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું અડતું નથી. તો કહે છે કે હા, પોતાનામાં રહેલા આનંદ ધર્મને સ્પર્શે છે, પણ બીજાને સ્પર્શતું, અને જો બીજાને સ્પર્શતું હોત તો જગતની અંદર અનેકતા જેવું રહેશે જ નહીં. એમાં સરસ શબ્દ આપ્યો, દરેક દ્રવ્ય પોતાના સ્વરૂપ અસ્તિત્વમાં રહીને જગત ઉપર ઉપકાર કરે. ઉપકાર એટલે પોતપોતાના સ્થાનમાં રહે છે. જેમ કે ને ઝઘડો ક્યારે થાય, એકબીજામાં ઇન્ટરફરન્સ કરી ત્યારે થાય ને, પોતપોતામાં રહે તો કાંઈ નથી, પોતાના ઘરનો કચરો બાજુમાં નાખીએ ઝઘડો જ થાય. તો એ રીતે ઉપકાર એટલે કે આવું વ્યવસ્થિત જગત ટકી રહ્યું છે. એમ અહીંયા પણ કહે છે કે એક દ્રવ્યથી બીજા દ્રવ્યની કાંઈ ઉત્પત્તિ, અને દ્રવ્યાંતર, દ્રવ્યાંતર અંતર એટલે બીજું, એક દ્રવ્યથી બીજા દ્રવ્યની ઉત્પત્તિ થાય કે ન થાય, ચલો વિજાતિમાં ન થાય પણ સમાન જાતિમાં તો થાય કે નહીં, એમાં શું છે, જીવ જીવને ઉત્પન્ન કરે, પૂતગલ પૂતગલને, એવું નથી. એક સરસ એના માટે કૃપાળુદેવમાં એક શબ્દ શું છે, કઈ નવું ઉત્પન્ન થાય ને એવા માટે એમાં એક શબ્દ છે. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. શું શબ્દ છે? એક સમય તે આ સમયે જગતમાં જેટલા પદાર્થો છે એટલા જ પદાર્થ ભૂતકાળમાં પણ હતા, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ હશે. તો કઈ કેમ ના જુદું જુદું નવું ઉત્પન્ન થતું દેખાય, બધાની પોપ્યુલેશન વધતું જ જાય. એ ભેદ અવસ્થા છે, એ કોઈ બીજી ગતિ માટે અહીંયા આવે છે એટલા માટે છે. બહુ સુંદર ભેદ અવસ્થા એ જુદી જુદી કોનું છે, પરિણામનું જુદું જ છે, બાકી મૂળ તત્વ પદાર્થો કેવા છે જેટલા છે એટલા સદાય રહે. જીવનમાં એક આમ દ્રષ્ટાંત તરીકે સાચું ખોટું ખબર નહીં, બિરબલ ને અકબર બેની બહુ વાત ચાલે ને. અકબરે પૂછ્યું બિરબલ ને અહીંયા દિલ્હીમાં કેટલા કાગડા છે, તો કે અમુક ફિગર આપ્યો, તો કે ના એટલા નહીં ઓછા છે, તે હમણાં ક્યાંક બાર ગામ ફરવા ગયા હશે. પછી કે વધારે છે, તે મહેમાન કોકા એવા. કહેવાનું તો અહીંયા જૈન દર્શન એ સિદ્ધાંત છે કે એક અત્યારના જેટલા પદાર્થો છે એટલા જ પદાર્થો સદાય રહે છે, કારણ કે દરેકની સત્તા એ એનો સ્વભાવ છે, એનું અસ્તિત્વ એનું હોવા પણ એનો કેવો છે સ્વભાવ. તો જે અહીંયા દ્રવ્યોથી દ્રવ્યાંત ઉત્પત્તિ, કારણ કે સર્વ દ્રવ્યો સ્વભાવ સિદ્ધ છે, છે દરેકનો એ હોવા પણ અસ્તિત્વ એનો શું છે સ્વભાવ છે. અને એ સ્વભાવ સિદ્ધપણું ક્યારથી છે? ક્યારથી છે? અનાદિથી છે. એટલે ક્યારથી? એટલે અનાદિથી છે ને, એટલે શરૂઆતથી થયું. ક્યારથી એટલે તો શરૂઆત થઈ ગઈ. અરે ભાઈ શબ્દ એવો વાપરો ને ઠીક વાપરી લે, બાકી તો અનાદિ અનંત, અનાદિથી ને અનંત સુધી, સુધી કહેશું તો મર્યાદા આવી. તો ફરીથી દરેક સર્વ દ્રવ્યો, આ બહુ જ અહીંયા એવું ના સમજી લેવું, હજી બધા દ્રવ્યોને એપ્લાય થતા બધા પ્રિન્સિપલ સિદ્ધાંત છે. જીવની હજી જ્ઞેય તત્વમાં પછી છ દ્રવ્યની તો પછીની વાત આવશે ગાથાઓમાં, અત્યારના તો બધાને લાગુ પડતું એવું છે કે દરરોજ સ્વભાવ સિદ્ધ છે. અને જેનો જે સ્વભાવ એ કેવો હોય? અનાદિ અનંત હોય છે. કારણ કે એ જો સરસ બીજો હજી આપણને લોજિક આપ્યા છે, અનાદિર્દન સાદાનંતરની અપેક્ષા રાખતું નથી, જેની આદિ નથી અને જેનો અંત નથી એને બીજા કોઈ સાધન ટેકાની જરૂર નથી. જે બીજા ઉપર આધારિત હશે એ ક્યારેય અનાદિ અનંત નહીં હોય. અનાદિ નિધન, અહીંયા આની સંધિ કેમ છૂટી પડે? અન આદિ અને નિધન, નિધન એટલે નહીં ખબર હોય, નિધન એટલે અંત, અહીંયા મરણ કહેવાય છે ને. અન શબ્દ એ કોમન છે, અન આદિ અને અન નિધન, આ બધી ભાષાની પદ્ધતિ હોય. અન શબ્દ બેને લાગુ પડે, કોને? આદિને અને નિધનને. તો જે કોઈ પદાર્થ અનાદિ અનંત, ફરીથી પહેલું શું લીધું? પદાર્થ. અને પદાર્થનો સ્વભાવ શું લીધો? સત્તા અસ્તિત્વ. અને કેવો સ્વભાવ હોવાથી કેવો છે? અનાદિ નિધન. અને અનાદિ નિધન છે તો એને કોઈ બીજાના ટેકાની સહાયની મદદ હોતી નથી. અને તો આ રીતે ગુણ પર્યાયાત્મક એવા પોતાનો સ્વભાવ ક્યારથી છે? કોઈ પદાર્થ કેવો હોય? ખાલી હોય. કોઈ હોય ને આપણી કામની વસ્તુ કોઈ કાગળમાં લખી હોય તો એ કાગળ કામનો છે કે નકામો છે? ઘણા હોય ને ટુડેઝ વર્ક કરીને લિસ્ટ લખી નાખે તો એ કાગળ કામનો છે કે નકામો છે? વેરી ગુડ, કામનો છે. અને સાંજ પડે બધા ઉપર ટીક થઈ ગઈ પછી એ કાગળ કેવો થઈ ગયો? નકામો થઈ ગયો કે નહીં? જો કામનો નકામો હોય કે નહીં કોઈ? તારા કલ્પના અભિપ્રાય લગાડીશ નહીં. દરેક પદાર્થ કેવો છે? ગુણ પર્યાય એ પોતાનો શું છે? સ્વભાવ. અને સ્વભાવ કેવો હોય? અનાદિ નિધન જ હોય, કે મૂળ સાધન છે તેને ધારણ કરીને એ દરેક પદાર્થ કેવો સ્વયમે પોતાની સત્તાથી સિદ્ધ છે. હવે એમાંથી જો જે કર્યું પહેલો બોલ છે ને, દ્રવ્યાંતર નથી શબ્દ છે ને, એક દ્રવ્યથી બીજું દ્રવ્ય થાય છે એમ નથી, એ જે દ્રવ્યથી ઉત્પન્ન થાય તે બીજાથી નથી. કદાચિત પણાને લીધે પર્યાય છે, શબ્દ શું વાપરો છે? મૂળ જે દ્રવ્ય છે ક્યારે બીજાથી ઉત્પન્ન નહીં થાય, કદાચ એની પર્યાયમાં બદલો થાય તેમાં કોઈ નિમિત્ત હશે, પર્યાય નવી નવી થશે, પણ મૂળ દ્રવ્ય જે છે એ તો કેવો છે? એમાં કોઈ બીજાની એમાં સહાય, અને એનો અર્થ છે કે દ્રવ્ય અને ગુણ એ નિત્ય છે, અનાદિ નિધન, એમાં કોઈ નથી. કદાચિત કદાચિત જો કેવું હોય અપેક્ષા એ તો શેમાં લાગુ પડશે. અને એટલા માટે ક્યારે પણ ખાસ તો સમયસાળમાં કર્તા કર્મ અધિકાર આવે ત્યારે શું વિચારવું, મારે કોનું કરવું છે, પર દ્રવ્યનું, પરના ગુણનું કે પરની પર્યાયનું, કોઈનું નથી કરવું. પહેલું તો એક, પર દ્રવ્ય અને એના ગુણ નિત્ય હોવાથી તારા કરવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. કદાચ કદાચ જેમ આવ્યું ને કદાચિત, કદાચ પરદ્રવ્યની પર્યાયમાં તું કદાચ કરતા તો નહીં, પણ શું થઈ શકે, કદાચ નિમિત્ત થઈ શકે, અથવા એ તારા જ્ઞાનનું જ્ઞેય થઈ શકશે. બાકી એનાથી અધિક દ્રવ્ય પણ તો કોઈ એમાં લખ્યું ને, પરદ્રવ્યને કરે ને ભાઈ લખવામાં તારે એટલું સમજી લેવું કે નિત્યપણામાં ક્યારેય કરવાપણું હોઈ શકતું નથી. ત્યાં લખ્યું તો એક પર્યાય છે, તો અહીંયા કદાચિત પર્યાયને છે. જેમ કે દ્વિ અણુ વગેરે મનુષ્ય, બેમાં આપ્યું દ્વિ અણુ વગેરે તથા મનુષ્ય વગેરે, એમાં બે દ્રષ્ટાંત કોના માટે આપ્યા, પૂદગલ માટે અને જીવ માટે, બીજા માટે કેમ નહીં, બીજા બધા એક જ છે, કાલાણુ તો અસંખ છે. અરે ભાઈ, બે નો સંબંધ થવો, સ્પર્શ એ માત્ર પૂદગલમાં છે, અને ભિન્નતા હોવા છતાંય એકત્વ માનની વિપરીત ખાલી જીવમાં છે. શું છે, ચાર દ્રવ્યો તો નિરંતર કેવા છે, એ શુદ્ધપણે છે. પેલા તો એમાં કોઈ સ્પર્શ નથી એટલે પ્રશ્ન નથી, અને એમાં કોઈ વિપરીત માન્યતા અભિપ્રાય કરે એવું પણ નથી. ચારની વાત જવા દો, ખાલી અશુદ્ધતા કોનામાં થાય છે, પૂદગલમાં અને જીવમાં. એમાં પૂદગલમાં દુઃખ નથી, અશુદ્ધતા હોવા છતાં દુઃખ નથી, કારણ કે જડ છે, અને જીવમાં અશુદ્ધતા છે તો દુઃખ પણ છે. એટલે અહીંયા ખાલી બેનું જ અશુદ્ધતા થાય છે, એ પણ શેમાં છે, કદાચિત શેમાં થાય, પર્યાયમાં, શબ્દ આવ્યો હતો ને કદાચિતમાં પર્યાય, તો એ વગેરે. તો દ્રવ્ય તો કેવું છે, આન અવધિ મર્યાદા વિનાનું. મર્યાદા વિનાનું એટલે મર્યાદા વિનાનું કોઈ દ્રવ્ય હોય, સ્વભાવ, અહીંયા સ્વભાવ છે, હું દ્રવ્ય પૂછું છું. દ્રવ્ય કોઈ દી એટલે દ્રવ્ય પણ મર્યાદા વિનાનું હોય ને, દ્રવ્ય હોય ને મર્યાદા, સ્વભાવ, ચાલો સ્વભાવ તો નથી, ચાલો સત્ય, એમાં અહીંયા સત્તા સ્વભાવ ખાસ તો. અરે દ્રવ્ય છે અથવા તો ગુણ પણ, એમાં ક્યારે પણ ગુણના સામર્થ્યની અને એના સંખ્યાની એ બેહત્તા છે કાળની અપેક્ષાએ. બાકી ક્ષેત્રથી જોઈએ તો આકાશ સિવાય બધાની મર્યાદામાં છે. અહીંયા અનવધિ લીધું છે ને, એ સેના માટે લીધું છે, માત્ર કાળ અપેક્ષાને, સંખ્યા એ અપેક્ષા એ ગુણ તો પણ આનંદ છે, પણ અહીંયા મુખ્યતા બાકી આકાશ સિવાય બધાની ક્ષેત્રની શું છે, મર્યાદા. તો અહીંયા એટલા માટે કાળ લીધો, મર્યાદા હોય, અને એટલા માટે ખુલાસો આપ્યો, ત્રિસમય અવસ્થા આવી ગયું. અનવધિ માટે કોના માટે લીધું, કાળ પ્રદેશ માટે નથી લીધું, કારણ કે આકાશ સિવાય બધાની પ્રદેશની, તો ત્રિસમય એટલે ત્રણેય કાળ રહેવાનું હોવાથી ઉત્પન્ન ન થાય, ઉત્પન્ન પણ ન થાય, શબ્દ શું કામ આપ્યો, ઉત્પન્ન ન થાય, વ્યય પણ ન થાય એમ પણ લખવું જોઈએ, નાશ પણ નહીં થાય. પ્રશ્ન જી છે, કોઈથી ઉત્પન્ન નથી તો કોઈથી નાશ શું થાય એના માટે. અને બીજું, અહીંયા મૂળ પ્રશ્ન શેનો હતો, દ્રવ્યથી દ્રવ્યાંતર, એટલે કોઈ કોઈને ઉત્પન્ન કરે એમ નથી માટે એટલું છે, અને ઉત્પન્ન નથી કરતું તેનો નાશ પણ નથી કરે. આત્મા અથવા કોઈ પણ દ્રવ્ય સંયોગી પદાર્થ નથી, સ્વભાવે કરીને પદાર્થ છે. આવે છે એવું ક્યાંય, તો એ થોડું વાંચી જાય, ખાલી 10 દિવસ આવે તો વાંચી જાય, પણ એક વિચાર કરીએ કે જે સમજી લો કે પ્રવચનસારની વાતને પણ એક સરળ શબ્દોમાં લખે કે સંયોગી પદાર્થ નથી કે જેની મર્યાદા હોય, માટે પેલો છે અને છે એ કેવો છે, નિત્ય છે, એ વાત વિષયમાં આપણને એ ચાલે છે. અને પછી એમાં એ રીતે ઉત્પન્ન નથી, અને પછી બોલ આવશે કે એની સત્તા અને દ્રવ્ય એ બે જુદા પદાર્થો નથી એનો વિસ્તાર.
સ્વરૂપી અવિનાશી હું આત્મ